તારીખ 2/11/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 33 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 28.
અન્ય નિમિત્ત મને કઈ કરતું નથી તો સર્વત્ર એમ જ છે. એક પોતાના અનુભવથી નિમિત્ત નિમિત્ત સંબંધ વિચારે તો સર્વત્ર એમ જ છે, ક્યાંય ભ્રાંતિમાં પડવા જેવું નથી. અને એ જ વિતરાકતાનું કારણ છે. પદાર્થની ભિન્નતા એ પદાર્થની ઉપાધિતાને છોડાવે છે. પદાર્થની ભિન્નતા પદાર્થ પ્રત્યેના ઇષ્ટ અનિષ્ટપણાને છોડાવે છે. અને તેથી રાગ દ્વેષ અને વ્યામ બધું ઘટે છે. એમ વસ્તુ સ્થિતિ અને નિર્દોષતા બંને એકબીજાને કારણરૂપ પડે છે. એવું કદી પણ બની શકે જ નહીં કે એક દ્રવ્ય કરતા હોય ને તેનું કર્મ બીજા દ્રવ્યનો પર્યાય હોય, કારણ કે જે પરિણમે તે કરતા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા, એ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. અહીં સુધી કાલે આ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. વળી એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કરતા કર્મ અથવા પરિણામ પરિણામ પણ એક દ્રવ્યમાં જ હોઈ શકે, ભિન્ન ભિન્ન દ્રવ્યમાં હોઈ શકે. શ્રીમદજીના છ પદમાં આવે છે કરતા ને ભોગતા. છ પદમાં કરતા ભોગતા કર્મનો કરતા છે, કર્મનો ભોગતા છે. કર્મ પરમાણુની અવસ્થાનો વિચાર કરીએ કે લોકમાં જે કારમણ વર્ગના યોગ પૂદગળો છે, એ પૂદગળોમાંથી કેટલાક પૂદગળો પરિણમે છે. એનો અર્થ કે જેટલા પરિણમવા યોગ્ય હોય એટલા પરિણમે છે. એક જીવને રાગ થયો, દ્વેષ થયો, મોહ થયો, જે કઈ દોષિત પરિણામ થયા, એ વિભાવ પરિણામના નિમિત્તે એને કારમણ વર્ગણાનો સંબંધ થાય છે. તો કારમણ વર્ગણામાંથી કે બધી કારમણ વર્ગણા ખલાસ થઈ જાય એવું તો બનતું નથી, કેમ કે અનંત જીવો છે, અનંત કારમણ પરમાણુઓ છે. દરેકને થોડા થોડા સંબંધ પામે છે તો પણ અનંત કારમણ પરમાણુઓ વર્ગણાની અંદર કારમણ વર્ગણાના પરમાણુપણે જીવને સંબંધ પામ્યા વિના રહી જાય છે, અનંત રહી જાય છે. તો થોડા સંબંધ પામે છે ને બાકીના સંબંધ નથી પામતા, એનું શું કારણ? કાર્બન વર્ગના તો કાર્બન વર્ગના છે. વળી જીવને તો ખબર પણ નથી કે આ ક્ષેત્રે કેટલી કાર્બન વર્ગના છે ને એમાં કેટલાને પરિણમ આવવા ને કેટલાને ન પરિણમ આવવા. જો એક સમયના વિભાવમાં બધા પરિણમી જાય તો બાકીના પછી બીજો વિભાવ બીજા સમયે થશે ત્યારે શું થાય? પણ ક્યારે ખલાસ થતા નથી. કારમણ વર્ગણામાંથી અનંત કાળથી અનંત જીવો વિભાવ કરી રહ્યા છે, પણ કારમણ વર્ગણામાંથી પરમાણુઓ ખલાસ થતા નથી. હવે જે પરિણમે છે એમાં કેટલાક જ્ઞાનાવરણીય પરિણમે છે, કેટલાક દર્શનાવરણીય પરિણમે છે, કેટલાક મોનીય પરિણમે છે, કેટલાક સાતા સાતાવીય પરિણમે છે. તો કારમણ વર્ગણામાં તો બધા જ કર્મ સામાન્યપણે હતા, એમાં સાથે આઠ પ્રકૃતિ ઉપજી. પ્રકૃતિ એટલે પ્રકાર, પરિણમવાનો એનો જે વિપાક સ્વભાવ છે એનો પ્રકાર. સાત આઠ પ્રકાર ઉભા થયા, પણ એ ઉભા કર્યા કયા પરમાણુને જીવ ઓળખતો હતો? કે આમાં જ્ઞાનાવરણ ઉપજાવું, આમાં દર્શનાવરણી ઉપજાવું. પછી દરેકની સ્થિતિ જુદી જુદી. જીવને તો એના વિજ્ઞાનની ખબર નથી. જીવ એને કઈ કરે છે એમ જો માનવામાં આવે, ખરેખર એમ માનવામાં આવે, જેવી ભાષા છે, ભાષા એવી છે કે જીવે કર્મ બાંધ્યા, ઉદય આવતા જીવે કર્મ ભોગવા, લોક વ્યવહારમાં રૂઢિ ભાષામાં એવી ભાષા છે. પણ ખરેખર જીવને અનુભવ થતો નથી કાંઈ. કર્મ બંધાય એની એને કાંઈ ખબર પડે છે કે આ બંધાણા કેટલા બંધાણા, કઈ પ્રકૃતિના કેટલા બંધાણા? કેમ કે પ્રદેશ એનો જથ્થો છે, પ્રકૃતિ પ્રદેશ. કઈ પ્રકૃતિએ કેટલા જથ્થામાં કયા કારમણ વર્ગાનો પરમાણુઓ બંધાણા, કેટલી સ્થિતિએ બંધાણા, કેટલા રસ લઈને બંધાણા, અનુભવથી બંધાણા, કાંઈ જીવને ખબર નથી. બાંધે છે પણ ખબર પડે છે, આયુષ કેટલું બાંધ્યું ખબર પડે છે. બીજો જ્ઞાનાવરણી દર્શનાવરણી ની ખબર પડે છે કેટલા કર્મના પરમાણુ તો અતિન્દ્રિય જ્ઞાન ગોચર થાય. છદ્મસ્થ જીવને તો એના જ્ઞાનમાં જણાય નહીં એવા સૂક્ષ્મ પર્યાયે પરિણત પરમાણુઓ છે. જીવને જ્ઞાનમાં એ જાણી શકાય નહીં. છદ્મસ્થ જીવને કેવળ જ્ઞાની જાણી શકે છે. વાત તો કેવળ જ્ઞાનીને જ્ઞાનમાં આવ્યા પછી પ્રસિદ્ધ થઈ છે અને ન્યાયથી શ્રુત જ્ઞાનીઓએ તે સંમત કરી છે. પણ એ કોઈ પ્રત્યક્ષ જ્ઞાનનો કે ઇન્દ્રિય જ્ઞાનનો છદ્મસ્થનો વિષય નથી. જેણે કારણ જેણે કર્ણાનુયોગના શાસ્ત્રો રેચા એવા ગણધરાદી આચાર્યોએ પણ કર્મને જોયા વિના જ લખ્યા છે. કોઈએ કર્મને જોયા નથી પણ એ જ્ઞાન સર્વજ્ઞની પરંપરાથી ચાલ્યું આવે છે. એ સાંભળ્યું એ ગણધરાદી આચાર્યોએ શાસ્ત્રમાં ગૂંચ્યું અને એની પરંપરા ચાલી આવે છે. એમાં મોટા ભાગનું વિચ્છેદ ગયું છે, કેટલું રહી ગયું છે કેટલી વાત છે. કેમ કે એના પરિણામના નિમિત્તે બંધાણા છે માટે એને બાંધ્યા. બીજું કે સ્વલક્ષ નહીં હોવાથી બહુભાગ જીવોને દ્રષ્ટિપણામાં બધા જીવોને સ્વલક્ષ નહીં હોવાથી એને પોતાના ભાવ ઉપર લખ ખ્યાલ નથી આવતો કે કેવા પરિણામ કરવું છું. તો એને એમ કહે છે કે તારા ખરાબ ભાવનો તને ખ્યાલ ન આવતો હોય પણ હવે તું કર્મ કેવા બાંધે છે એનો વિચાર કરજે. કે ભોગવતી વખતે હુથા નીકળી જશે માટે આ તો કર્મ કેવા બાંધે છે એમ કરીને એને રોકવામાં આવે. એમ તો ભાવને તો સમજી શકતો નથી, પકડી શકતો નથી. એટલે કર્મના ઉદયને ભોગવતાને બંધનને એવા સ્થૂળ વિચારોથી એને એ વાત સમજવા મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોઈ રીતે સમજે તો એ અટકે, પોતાને દુઃખ ઉત્પન્ન કરતો એ અટકે. અટકે એટલે પોતાને દુઃખ ઉત્પન્ન કરતો એ અટકે. એ તો લોકોમાં પણ એમ કે છે. લોકોમાં શું છે, જો રાજભય ન હોય તો કેટલી અવ્યવસ્થા થાય. સીધે સીધો પ્રેક્ટિકલી સમજી શકાય એવી વાત છે. જો રાજભય ન હોય કે ભાઈ ગુનો કરે અને દંડ થશે તો કેટલી અવ્યવસ્થા ઊભી થાય. અથવા કોઈ માણસ એમ કે હું કાયદો હાથમાં લઈશ, બોલે નાનામાં નાની વાત હોય તો પણ એને એ વાતને જરા કડક નજરથી જોવામાં આવે છે. આજે આ કાયદો તમે હાથમાં લીધો, કાલ બીજો કાયદો. એટલે સામાન્ય રીતે જીવ ભય પામે છે એટલા માટે એને દુઃખ નથી જોતું. ભયથી ડરીને પણ દોષ નથી કરતો, કારણ કે એને દુઃખ નથી જોઈતું. એ કારણ છે. દુઃખથી તો એ ડરે છે, દુઃખનો એને ભય છે. ખરેખર શાનો એને ભય છે? દુઃખનો ભય છે. સુખ એનો સ્વભાવ છે, એની ઉલટી દશા જે દુઃખ છે એનો એને ભય છે. કોઈ જીવો નથી, કોઈ જાત ખરેખર એમ. અને એ એક પર્યાયાર્થિક નયનો ન્યાય છે જે ઉગ્ર પરિણામની અંદર દોષના દોષ એક રોગ છે અને રોગની ઉગ્ર અવસ્થામાં એ ન્યાય કામ કરે છે. આ પર્યાયાર્થી ન્યાય છે. પણ એ દોષ મટાડવાનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન, કાયમી સમાધાન નથી. જેમ રોગ હોય 105-106 ડિગ્રી તાવ ચડતો હોય તો એને ગમે એમ કરીને એક વખત તો નીચો રાખવો પડે, કેમ કે પછી આગળ જાય તો પરિણામ બીજું આવે. પછી એક વખત તો એને 3-4 ડિગ્રી એ તો લઈ આવવો જ પડે, 4 થી અંદર રાખવો પડે, 4 ઉપર જવો જોઈએ નહીં ગમે તે કૃત્રિમ ઉપાય કરીને. એમ આ જે કષાય રોગ છે એની જે અતિ તીવ્રતા છે એને કૃત્રિમપણે પણ એક વખત તો એને એનો પારો નીચો કરવો પડે. એટલે એને ભય દેખાડીને એમ કે એવા અનેક વિષયો છે પર્યાયાર્થિક નહીં ના અને દ્રવ્યાર્થિક નહીં ના, જેમ કે ક્રમબદ્ધ પર્યાય નો ન્યાય છે. આપણે ગુરુદેવ દ્વારા આ વિષય બહુ પ્રસિદ્ધ થયો. તો પર્યાયની ક્રમબદ્ધતા છે એટલે જે કાળે જે ક્ષેત્રે જે દ્રવ્યનો જે ભાવ થવાનો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કેમ કે એની સામે સર્વજ્ઞનું જ્ઞાન નિશ્ચિત છે. એટલે સર્વજ્ઞને સ્થાપ્યા છે જેણે એને આ વાત સ્વીકારવી જોઈએ, નહીં તો સર્વજ્ઞને ઉડાડવા પડે. બરાબર છે. કોઈને પોતાના ભવિષ્યને વિશે બહુ ચિંતા થતી હોય કે અરે મારું શું થશે, ભાવિમાં મારું શું થશે, અત્યારે નબળી પરિસ્થિતિ છે, હજી આગળ તો શું થાય, પાછું કેમ થાય, અત્યારે તો કામ કરી શકીએ છીએ, પછી વૃદ્ધાવસ્થા આવશે, એમ અનેક પ્રકારે ચિંતા થાય છે. અને એ ચિંતામાં બહુ ઘેરાયેલો રહે છે ત્યારે એને પર્યાયાર્થી આ ન્યાય શાંત પડે છે. જ્યારે વસ્તુ આપણા કાબૂની નથી, આપણા સંયોગો પણ આપણી ઈચ્છા પ્રમાણે આપણે ઘડી શકતા નથી, બનાવી શકતા નથી, ત્યારે અને જે થવાનું છે એ થવાનું છે, નથી થવાનું તે નથી થવાનું, એમાં કોઈ ફેરફાર કરવા સમર્થ નથી, ત્યારે એ સંબંધેની ચિંતા શું, એ સંબંધેની મૂંઝવણ શું, એ સંબંધેનો ભય શું, વિકલ્પ શો, એમ કરીને એ શાંત થાય છે. પણ એ બહુ ચિંતા વધી થાય જાય ત્યારે ટેમ્પરરી એનો મૂંઝવણનો પારો નીચે લાવવાની વાત છે. ખરેખર એ વિષયનો એ ન્યાય બીજો છે કે પર્યાય ક્રમબદ્ધ છે એમ કોણ જોવે છે કે જે પોતે જ્ઞાયક છે અને જેને પોતાના પર્યાયના કર્તૃત્વની દુષ્ટચિંતા પણ કરવી નથી. દુશ્ચિંતા કહે છે એને. પર્યાયનું કર્તૃત્વ એ મિથ્યાત્વ છે, પર્યાય ગુંડાવા પર સમયા, અને તેથી એ પર્યાયના કર્તૃત્વથી પણ દૂર જઈને નાયક ભાવે અકર્તા સ્વભાવે રહી જવું છે અને હું નાયક છું એમ આશ્રય કરવો છે. ત્યારે પર્યાયનો વિષય ગૌણ કરવા માટે એમ કહ્યું કે પર્યાયની ચિંતા શું, એ તો એના ક્રમમાં જે થવાની તે થવાની, પર્યાયનો કરતા હર્તા થવાની જરૂર નથી અને એને ફેરવવાની કે કરવાની ચિંતા કરવાની કોઈ જરૂર. તો મૂળ ન્યાય તો દ્રવ્યાર્થિક નહીંનો છે, પણ જીવની તીવ્ર રોગની પરિસ્થિતિ હોય છે ત્યારે એ દવા કામ નથી, અસર નથી કરતી. એટલે ક્યારે કઈ દવા અસર કરે છે, એક જ જીવ માટે ક્યારે કઈ દવા અસર કરે છે એ શ્રી ગુરુ જાણે છે. એટલે એને જ્યારે જે જરૂર પડે ત્યારે તે કહે છે. બંને નહીં ઉપદેશ એટલા માટે ચાલ્યો છે, પર્યાયાર્થિક નહીં ઉપદેશ પણ ચાલ્યો છે, દ્રવ્યાર્થિક નહીં પણ ઉપદેશ ચાલ્યો છે. કારણ એ છે કે ક્યારેક તો દ્રવ્યાર્થિક નહીં વિષય ઘણો તીખો હોવા છતાં, પાવરફુલ હોવા છતાં, જીવની એવી અવસ્થા હોય છે કે એ ન્યાયને એ ન્યાયને કાંઈ અસર ન કરે અને પર્યાયાર્થિક એને એ રીતે પણ સમજાવવામાં આવે છે. એમ ભયથી પણ ક્યારેક કે છે, 6 ઢાળામાં 4 ગતિના દુઃખોનું વર્ણન આવે છે, 4 ગતિમાં કેવા કેવા દુઃખ થાય છે એનું વર્ણન આવે છે, એનો અર્થ શું છે, અથવા લોકોની ઉપેક્ષામાં લોકની અંદર 4 ગતિનો વિષય આવે છે, લોકોની ઉપેક્ષા પાર પામવાની ઘણો વિસ્તાર આવે છે, લોકની અંદર તિર્યંત ગતિમાં તે આવા દુઃખ ભોગવા, નરક ગતિમાં આવા દુઃખ ભોગવવા પડે છે. દેવમાં પણ મિથ્યા દ્રષ્ટિપણે જાય છે, એમાં ભવન વ્યાસી જ્યોતિષ ને વ્યંતર તો બિચારા બહુ દુઃખી છે, મિથ્યા દ્રષ્ટિ સમય દ્રષ્ટિને તો એ દેવલોકમાં એ આયુષ્ય બંધાતું નથી. આ ત્રણ પ્રકારના દેવોમાંથી એક યુગમાં અનેક દ્રષ્ટિને જાય, અને ઉપરના દેવોમાં પણ જ્યાં મિથ્યા દ્રષ્ટિઓ જઈ શકે છે, એકત્રી સાગરની સ્થિતિએ એ બધા તીવ્ર આકુરતાથી દુઃખી છે. કેમ કે એની ઉપર પણ વધારે પુણ્યવંત દેવોને જોઈને બીજા દેવોને ઈર્ષામાં એ વળગે છે અને તીવ્ર ઈર્ષાથી આવે છે. કેમ કે જે સામર્થવાળો હોય એને બીજો સામર્થવાળો એથી જોરથી ભટકાય ત્યારે એને વધારે અસર થાય છે, એ પ્રકારનું ત્યાં પણ ઘણું દુઃખ છે. મનુષ્યમાં પણ અનેક જાતના જન્મના, બચપણના, ઘટપણના, રોગના, મૂંઝવણના, પીડાના, વ્યાધિના, આદિના, ઉપાધિના અનેક જાતના દુઃખ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો માત્ર ભય પમાડવો દુઃખથી એવો પણ શાસ્ત્ર આશય નથી. તેમ જરા પણ ભયનો વિષય જ ન આવે કશું એ ન્યાય જ ના આવે એવો પણ વિષય નથી એમ છે. જ્યાં જેને લાગુ પડતું હોય ત્યાં એને સમજવું જોઈએ. એની સાથે સાથે વસ્તુ વ્યવસ્થા સાથે સાચું જ્ઞાન કરતા શું ગુણ ઉગજે અને કયો દોષ ટળે એ પણ સાથે સાથે એને મેળવણી કરવામાં આવે છે, જોડવામાં આવે છે. કેમ કે વસ્તુનું જે વિજ્ઞાન છે, વસ્તુ વ્યવસ્થાનું જે જ્ઞાન છે, એ માત્ર વસ્તુ વ્યવસ્થાને જાણવા માટે જ એનો ઉપયોગ છે એટલો જ એની પાછળ હેતુ નથી. હેતુપૂર્વક એનું નિરૂપણ છે, સહેતુક એનું નિરૂપણ છે. એટલો જ હેતુ નથી કે ભાઈ આ વસ્તુનું કેવી છે એને તમે જાણી લ્યો, ચેતન પદાર્થના ગુણધર્મ શું છે, ચેતન પદાર્થના ગુણધર્મ શું છે એટલું જાણી લ્યો અને જાણીને બસ તમે એનું જ્ઞાન કર્યું વાત પૂરી થઈ ગઈ, એટલો હેતુ છે. માહિતી મેળવવા પૂરતો હેતુ એને જાણીને એનો ઉપયોગ શું, પોતાને કઈ રીતે દુઃખ મટે ને કઈ રીતે સુખ થાય એવું જે હેતુ છે, નિજ હિતનો વિષય જેને કહેવામાં આવે છે, એ હેતુથી વસ્તુ વ્યવસ્થાનું નિરૂપણ કરવામાં આવે છે. એમ અધ્યાત્મ શાસ્ત્રોમાં દ્રવ્યાનુયોગની વસ્તુ વ્યવસ્થાનું વિવરણ હેતુપૂર્વક છે, બે વાતને સાથે સાથે લે છે જોડીને. માન્યતાનો વિષય સાથે સાથે રાખે છે. ભ્રમણાથી તો વાત ઉપાડે છે કે જળભૂતમાં મોટે ભાગે એવી ભ્રામક માન્યતાઓ છે, એટલે કે વળી એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય એટલે પદાર્થને બનાવે, અવસ્થાની વાત એક બાજુ, એક દ્રવ્યનો એક પદાર્થ બીજા પદાર્થને કંઈક પદાર્થને જ કરે, પરિણામને કરે એમ નહીં, કરે એના કર્મને કરે એમ નહીં, પણ પરિણામ પદાર્થને કરે એ વસ્તુ પણ બની શકે નહીં. તો જગતમાં નવા નવા પદાર્થો ઉપજ્યા જ કરે, કેટલા ઉપજે એનો કોઈ મેળ રહે નહીં. તો બંને દ્રવ્યો એક થઈ જાય તો બે પદાર્થ જુદા જુદા ન રહે, કેમ કે બે પદાર્થને ભિન્ન ભિન્ન પદાર્થ વચ્ચે કોઈ પણ જાતનો કાર્ય કારણ સંબંધને તો સમજાવવાનો, ઉત્પન્ન કરવાનો, અથવા કર્તા કર્મો પણું, કારણ કે કર્તા કર્મ પણું અથવા પરિણામ પરિણામે પણું એક દ્રવ્યમાં જ હોય શકે, અન્ય દ્રવ્યમાં કોઈનું હોય શકે નહીં. જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય, એ મોટો દોષ છે. આ વિષયની અંદર અનેક તર્ક ઉઠાવ્યા છે પંચાધ્યાયી કરે. પંચાધ્યાયી શાસ્ત્રમાં પ્રારંભમાં જ આ વિષય ચર્ચો છે કે સતને દ્રવ્યગુણ પર્યાય ઉપાદવૈ ધ્રુવયુક્તમ સત એવું જે ઉમા સ્વામીનું સૂત્ર છે કે દરેક પદાર્થનો ઉત્પાદવીને ધ્રુવ એ ત્રણેય અવસ્થા પદાર્થ પોતે જ કરે, સત નામ પોતે હયાતિ ધરાવનાર પદાર્થ પોતે જ કરે, અને પોતાની અપેક્ષાએ બીજો પદાર્થ હયાતિ ધરાવતો હોવા છતાં તેને અસત કહેવામાં આવે છે. એ સત નથી, પોતે સત છે પોતાની અપેક્ષાએ, અને બીજો પદાર્થ, બીજા પદાર્થ પોતાની અપેક્ષાએ સત છે, એકબીજાની અપેક્ષાએ તેને અસત છે, પરસ્પર એકબીજા માટે બંને સત છે. બહુ તર્ક ઉઠાવ્યા છે બરોબર, અને એમ ન માનીએ તો કેટલા દોષ આવે, કેટલી આપત્તિઓ આવે, માનવું પડે, એ બધી વાત વિસ્તારથી ચર્ચી છે. પેલો દ્રવ્યનો અધિકાર એમણે લીધો છે, દ્રવ્ય સામાન્ય અધિકાર, સામાન્ય દ્રવ્યની અંદર છે દ્રવ્યની અંદર, પછી દ્રવ્ય વિશેષની અંદર એના જે પરિણામો છે એ પરિણામોની અંદર ગુણ દોષનો વિષય સમી પ્રશ્ન ગુણ સમુદાયો દ્રવ્યમ ત્યાં એ વિષય એમને પંચાસ ટકા પંચાધ્યાયમાં પણ ગુણ સમુદાયો દ્રવ્યમ અનેક જગ્યાએ એનો વિશેષ ચર્ચા કરી છે, એ વિષય વારંવાર એ વિષય આવે છે. એક જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો દ્રવ્યનો જ નાશ થાય, અથવા એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉપજાવે તો એક દ્રવ્ય બીજા કેટલા દ્રવ્યને ઉપજાવે એની કોઈ વસ્તુ વ્યવસ્થા આ જગતને વિશે રહે. વળી ચેતન ચેતનને ઉપજાવે કે ચેતન અચેતનને પણ ઉપજાવે, આ એક પણ સવાલ ઉભો થાય. ચેતન ચેતનને પણ ન ઉપજાવે, અચેતન અચેતનને પણ ન ઉપજાવે, ચેતન ચેતનને ન ઉપજાવે, ચેતન અચેતનને ન ઉપજાવે. તો આ તત્વનો વિષય એવો છે, એક જગ્યાએ ભૂલે છે એ બધે ભૂલે છે, આખી શૃંખલા સાંકળ તૂટી જાય છે. એટલે એવું નથી કે અહીંયા જ ભૂલ થઈ છે, તત્વની ભૂલ આ ઠેકાણે, બાકી નમાણું સાચા છે એમ નથી, બધી શૃંખલા તૂટી જાય છે. અને એ ન્યાયથી સાબિત થઈ જાય છે કે બીજું શું શું તૂટે છે એ સાબિત થઈ જાય. એટલે સિદ્ધાંત એક ખંડિત થયો કે બધા સિદ્ધાંત ખંડિત થઈ ગયા, એ આખા જૈન દર્શનના સિદ્ધાંત શાંતિ ક્ષમા રાખવી જોઈએ, પણ તું કોના આધારે રાખીશ, કઈ સમજણના આધારે રાખીશ? એ સમજણ માટે તારી સમજણમાં પદાર્થમાં વિજ્ઞાનનો કોઈ આધાર છે કે એની તું કાંઈ સમજણ નથી? એ સંબંધમાં કલ્પના છે ને તને શાંતિ રાખવી છે, શું કરવું છે? એમને એમ રહેતું નથી, એ તો પોતાના દર્શનો એ વાત કરે છે. ઉપદેશની વાત તો સર્વદર્શનમાં છે, પદાર્થના વિજ્ઞાનની ને સિદ્ધાંતની વાત જે જૈન દર્શનમાં છે, જે બીજે ક્યાંય મોટી વાત એ છે, એના આધારે ઉપદેશ જ્ઞાન છે. એટલે ટકી શકાય છે, આ ઉપદેશમાં ટકી શકાય છે. બીજાઓ ઉપદેશ સારો માનવા છતાં નથી ટકી શકતા, એનું કારણ એ છે કે એની પાસે જે એનો નક્કર પાયો જોઈએ, આધાર જોઈએ, એ આધાર નથી, એની પાસે પાયો નથી, પણ આધારે ટકે. ક્ષણિક વૈરાગ તો આવી શકે છે, એ કોઈ વસ્તુ નથી. મૂળમાં તો જૈન પરંપરામાં સર્વજ્ઞ દેવે તો સિદ્ધાંતમાં છે ઉપદેશ બોધ કાઢ્યો છે, પણ જેવો સિદ્ધાંતને ન સમજી શકા અને એમાં ચાંચ ન ભૂટી અથવા એમાં કલ્પનામાં ચડી ગયા, એને એમ કહ્યું ભલે સિદ્ધાંત તમે મારો ગમ્યો પણ ઉપદેશ તો સાચો છે, એને ચાલે, એમાં તું ટકી શકીશ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય, મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કહેવો તે ઉચિત નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા માનવો કહેવો તે ઉચિત નથી. વળી વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી, આ એક બહુ મોટી વાત છે. દરેક પદાર્થમાં એની શક્તિઓ છે, એની એક એક શક્તિનું સામર્થ્ય બેહદ છે. જળનું જડત્વ અમર્યાદિત છે, અસીમ છે, સીમા નથી, એને કોઈ ચેતન ન કરી શકે, ચેતનને કોઈ જળ ન કરી શકે. અગ્નિની શક્તિ આખા દુનિયાને બાળે એટલી છે, ભલે એક કણિયો હોય, એ તો અવસ્થામાં કણિયો છે, શક્તિમાં કોઈ કણિયો કણિયો નથી, શક્તિ તો મહાન છે. તો શક્તિને ના કાર્યને પરની અપેક્ષા રાખવી એ શક્તિના સ્વરૂપને નહીં સમજવા બરાબર છે. શક્તિના બેહદ સામર્થ્યને જે સમજે એ શક્તિના કાર્ય માટે બીજાની બીજાની મદદની અપેક્ષા રાખે એ એના સામર્થ્યને ક્યાં સમજે? જેમ કે આત્મામાં જ્ઞાન શક્તિ છે, તો આત્માને જ્ઞાન કરવા માટે ઇન્દ્રિયોની જરૂર પડે કે નહીં? ચશ્માની જરૂર પડે કે નહીં? પ્રકાશની જરૂર પડે કે નહીં? પુસ્તકની જરૂર પડે કે નહીં? કોઈ વાત રહેતી નથી, તો એની જ્ઞાન શક્તિ છે એને સમજ્યો નથી. એ બહુ મોટી સજ્જડ વાત છે, આ અકાટ્ય દલીલ છે. કેમ કે આ સ્વભાવથી સ્વભાવના આધારે આ દલીલની ગોઠવણી કે વસ્તુની જે શક્તિઓ છે તે પરની અપેક્ષા રાખતી નથી. જળ પદાર્થોને પોતાના પરિણામ કરવા માટે પોતાની શક્તિ છે, એમાં બીજા પરમાણુની કે બીજા જીવની અપેક્ષા નથી. એમ જીવને કોઈ બીજા જીવની કે બીજા પરમાણુની અપેક્ષા નથી. વળી વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. વસ્તુની તે તે સમયની જે તે અવસ્થા તે જ તેની વ્યવસ્થા છે. જે તે તે સમયની જે જે અવસ્થા તે જ તેની વ્યવસ્થા છે. અવસ્થાનો વ્યુત્પત્તિ અર્થ કર્યો છે. અવ એટલે નિશ્ચય, સ્થા એટલે સ્થિતિ, નિશ્ચય સ્થિતિ. નિશ્ચયે પોતાની પોતામાં જેવી સ્થિતિ જે કાળે થવાની તે પોતાની અંગત વ્યવસ્થા છે, એની સ્વતંત્રતામાં કોઈ ઘાલમેલ કરી શકે એમ નથી. હવે એક બીજો વિચાર એ કરવા જેવો છે અહીંયા કે પોતે પણ એક વસ્તુ છે આત્મા, અને આ ન્યાયથી આ કથનથી સર્વજ્ઞ દેવે તારી પણ સ્વતંત્રતા સ્થાપી, તને પૂરેપૂરો સ્વતંત્ર રાખ્યો, તારે ના પાડવાનું શું કારણ છે? તો કે અને એમ કહીએ કે તું અમારો ભક્ત છો ને અમારાથી પરતંત્ર છો ને અમારી આજ્ઞામાં ચાલ ને, નહીતર આમ થશે કરશો તેમ કરશો, આ બીજા દેવ દેવ લાગે છે, હેરાન કરશો, તો બરાબર છે કે આપણે દબાઈને ચાલવું પડે, મુશ્કેલીમાં મુકાઈ જશે અને આપણે પરાધીન છે. પણ જ્યારે જીનેન્દ્ર પરમાત્મા સર્વજ્ઞ દેવ એમ કહે છે કે જગતમાં બધા પદાર્થ સ્વતંત્ર છે, એ ન્યાય તું પણ સ્વતંત્ર છું, 100% સ્વતંત્ર છું, તો તારે ના પાડવાનું કારણ શું છે? તારી સ્વતંત્રતા તો પહેલા આવે છે, પછી બીજાની સ્વતંત્રતાની વાત છે. તારા માટે તો તારી સ્વતંત્રતા આવી કે ના આવી, એને નહીં કબૂલ કરવાનું તારે શું કારણ છે? તારી પરતંત્રતા છોડાવે છે, માન્યતામાં જે તારી પરતંત્રતા છે એ છોડાવે છે, અને તારી માન્યતામાં તારી સ્વતંત્રતાનો સ્વીકાર કરે છે. એનો તને આનંદ થવો જોઈએ, એની તને ખુશી થવી જોઈએ. એના બદલે જીવ દુઃખી થવાના રસ્તે ના પાડે છે કે ના ના, હું બીજાનું કામ કરી શકું ને બીજો મારું કામ કરી શકે, હું બીજાને સુખી દુઃખી કરી શકું બીજો પણ મને સુખી દુઃખી કરી શકે, એવી પરાધીનતા એ દુઃખી થવાની નો માર્ગ છે, દુઃખી થવાનો ઉપાય છે. સુખી થવાનો ઉપાય પદાર્થની સ્વતંત્રતા સમજવી, સ્વીકારવી એ છે. એટલે ગુરુદેવ એમ કહેતા હતા કે આ સર્વજ્ઞ પરમાત્મા જૈન પરમેશ્વરનો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. ઢંઢેરો શબ્દ વાપરતા, જેમ રાજનો કોઈ ઢંઢેરો હોય, એમ સર્વજ્ઞ પરમાત્માને એનું રાજ છે, એનો આ ઢંઢેરો છે, બધા સ્વતંત્ર છે, કોઈ કોઈથી પરાધીનને પરતંત્ર નથી. જબરજસ્ત વાત કરી. તકલીફ કરી શકે નહીં, મારે મારા સુખ નું કારણ હું, સ્વતંત્રપણે દુઃખ નું કારણ હું, સ્વતંત્રપણે સુખ નું કારણ પણ હું. વસ્તુની તે તે સમયની જે તે અવસ્થા તે તેની વ્યવસ્થા છે, તેથી તેની વ્યવસ્થા કરવા માટે કોઈ પણ પરપદાર્થની જરૂર પડતી નથી, કોઈની એમાં જરૂર નથી, કોઈની વ્યવસ્થા અવસ્થા કરવા માટે કોઈની જરૂર પડતી નથી. બરાબર થાય હેરાન થવા માટે માનવું, એટલા માટે તો કે છે કે રાજા ચાલ્યા જાય છે અને રાજ ચાલે છે. નહેરુજી કેટલા વર્ષ થયા હિન્દુસ્તાનના, નહેરુ પછી કોણ એક પ્રશ્ન ઉઠાવતો, તો કે એની દીકરી એનાથી ખવાઈ નીકળી, એ ક્યાં કોઈને ખબર હતી? એટલે એ તો ભ્રમણા છે. હું હોઉં તો ઘરની વ્યવસ્થા બરાબર સાચું મંદિર આવતા હોય તો ઘરના બારે બાયણા બંધ થયા છે કે નહીં? હું હોઉં તો ધ્યાન રાખું, આ બીજા ધ્યાન રાખતા નથી, ઘરવાળા બધા એમને નીકળી જાય જલ્દી જલ્દી, ટાઈમ થાય એટલે બસમાં ભલે 5 મિનિટ મોડું થાય પણ મારે બારે બાયણા તો બંધ કરીને નીકળવું જોઈએ કે નહીં? સાવધાની આવે છે કે નહીં? બધી ભ્રમણા છે. જીવ કઈ કરી શકે એ વાતમાં માન નથી. એક પરમાણુ રજકણને એના શરીરના એક રજકણને હલાવી ફેરવી શકે, પાપણને ફેરવી શકે એ વસ્તુ નથી. બીજી ક્યાં વાત નહીં, આ પાપણ ખરે એને ચોંટાડી દે, જો કઈ સોલ્યુશન નહીં, એ પછી હું કરવા થવી. કાંઈ એક રજકણને ફેરવી શકે એ વસ્તુની વ્યવસ્થામાં માને તો દુઃખી થાય, એમ માને કે હું કરી દઉં તો એ દુઃખી થાય, બીજો કોઈ એનો અંજામ નથી, બીજો એનો કોઈ પરિણામ નથી, ફળ આવે એવું નથી, કોઈ ભાવ નિષ્ફળ નથી, બધા જ ભાવ સફળ છે, જેવા કરે તે
અધિકાર
પ્રાપ્ત કરવું હોય તો જે કર્તૃત્વનું મિથ્યાત્વ છે મટાડ્યા વિના મિથ્યાત્વ રાખીને કેવી રીતે કર્તૃત્વનું મિથ્યાત્વ છે
મહાન સિદ્ધાંત.
રાગ નું કર્તૃત્વ, અવસ્થા નું કર્તૃત્વ, પરનું કર્તૃત્વ, ક્યાંથી પરનું કર્તૃત્વ ઉભું છે? હું તો અવસ્થાના કર્તૃત્વમાં છે, પરનું કર્તૃત્વ એમ કે બહિર્ત બહિર્તત્વ છે. અવસ્થા છે બહિર્તત્વ, એક બાર બાહ્ય તત્વ નો કરતા થાય, અનંત બાહ્ય તત્વ નો કરતા સ્થિતિ વાત છે. તેથી તેની વ્યવસ્થા કરવા માટે કોઈ પણ પરપદાર્થની જરૂર પડતી નથી. આમ જેની માન્યતા થાય છે કે દરેક વસ્તુને સ્વતંત્ર તથા પરિપૂર્ણ સ્વીકારે છે, કેમ કે એને પરતંત્ર માનવી એને અધૂરી માનવા બરાબર છે. જળને જળ પણ અધૂરો માને છે ને ચૈતન્યને ચૈતન્ય પણ અધૂરો માને છે. જો બીજાની જરૂર પડે તો એ અધૂરો રહી ગયો, સ્વરૂપે કરીને નથી અવસ્થા ગમે તે, સ્વરૂપે કરીને તો વસ્તુ એવી નથી. હા, દ્રવ્ય તેને કહીએ કે જેને પોતાના કાર્ય માટે બીજાની જરૂર પડે એને એને દ્રવ્ય કહીએ. સૂત્ર જેવી વાત છે, બહુ બોલાવતો, કેવી કેવી વાતો નીકળી છે. દ્રવ્ય તેને કહીએ, શૈલી કેટલી સુંદર. દ્રવ્ય એને કહીએ કે જે જેને પોતાના કાર્ય માટે બીજાની જરૂર ન પડે એને દ્રવ્ય કહીએ. મિત્રને દ્રવ્ય શું કહીએ? અથવા શ્રીમંત એને કહીએ કે જે બીજાની ભીખ ન માગે એને શ્રીમંત કહીએ. રાજા એને કહીએ કે જે લાંબો હાથ ન કરે એને રાજા કહીએ. લાંબો હાથ કરે એને રાજા કહેવાય? એમ દ્રવ્ય તો દ્રવ્ય તો સંપન્ન વસ્તુ છે એને દ્રવ્ય કહેવામાં આવે. એટલું તો લક્ષ્મીને દ્રવ્ય કહે છે, પૈસાને દ્રવ્ય કેમ કહે છે? એમાં શક્તિ છે. એમ વસ્તુને દ્રવ્ય કહેવું ને એમ કે એના કાર્ય માટે બીજાની જરૂર પડે એને દ્રવ્ય શું કહેવાય? એને દ્રવ્ય ના કહેવાય. એવી શૈલી પણ સારી આવે. વાત તો જે છે તે છે, વસ્તુ તો જે છે તે છે. પદાર્થ વિજ્ઞાન ખુલ્લું છે, જૈન શાસ્ત્રોને વિશે પદાર્થ વિજ્ઞાન ખુલ્લું, પણ એ શાસ્ત્રોની શૈલી વિભિન્ન છે. કોઈ જ્ઞાની કોઈ શૈલીથી વાત કરે છે, કોઈ જ્ઞાની કોઈ શૈલીથી વાત કરે છે. એક એક શૈલી એના અનુભવને સ્પર્શીને આવેલી હોવાથી એક એક શૈલી કહેનારની મહિમા ઉપજાવે છે. ખરેખર તો કહેનારની એમાં મહિમા ભલે ગમે તે જ્ઞાની ગમે તે કાળમાં ગમે તે એની એની શૈલી જોતા એનો મહિમા આવે છે, એ વિશેષતા છે. એટલે સિદ્ધાંત તેના તે છે ને સૂત્ર શૈલી અનેક પ્રકારની છે, ભાષા શૈલી અનેક પ્રકારની છે. તેથી કોઈ પણ શૈલી સારી છે કે ખરાબ છે એ પ્રશ્ન નથી. બધી જ શૈલી અનુભવી ધર્માત્માઓની મહાત્માઓની સુંદર જ છે, સારી જ છે. આમ જેની માન્યતા છે તે દરેક વસ્તુને સ્વતંત્ર તથા પરિપૂર્ણ સ્વીકારે છે. પરદ્રવ્યના પરિણમનમાં મારો હાથ નથી ને મારા પરિણમનમાં કોઈ અન્ય દ્રવ્યનો હાથ નથી. કોઈના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકાય એવું નથી એમ કે છે. એક પ્રશ્નના કે એક જીવના કાર્યમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જગ્યા નથી. વસ્તુ પદાર્થ એક સેકન્ડમાં અસંખ્ય વાર પરિણમે. કેટલી વાર? એક લાખ વાર નહીં, એક કરોડ વાર નહીં, એક અબજ વાર નહીં, અબજ ગુણ્યા અબજ વાર નહીં, અસંખ્ય વાર પડે. બિયોન્ડ કેલ્ક્યુલેશન જવું પડે, મેથેમેટિક્સની બહાર જવું પડે છે. એક સેકન્ડમાં જો અસંખ્ય વાર વસ્તુ પરિણમે છે એટલી ઝડપથી એનું સર્ક્યુલેશન છે. આ સર્ક્યુલેશન પર મિનિટને બરોબર હોય છે, એટલા ઝડપથી જે પરિણામનું ચક્કર ફરે છે એમાં કોઈ માથું નાખવા જાય કે હાથ નાખવા જાય કે ટાંગ અડાડવા જાય કપાઈ જાય. આ પંખામાં આ ફરે છે 660 કે 940 1440 જે કાંઈ એના આટા છે એ પ્રમાણે મોટરના આટા પ્રમાણે ફરે છે. એમાં આંગળી નાખે હાથ નાખે એટલા ઝડપથી પરિણામ ફરે છે કે એને કોઈ સ્પર્શી શકે એ વસ્તુ બની શકે એવું નથી. આમ માનતા પરના કર્તાપણાનું અભિમાન સહેજે ટળી જાય છે. હું પરના કાર્ય કરી શકું છું તે અભિમાન ટળી જાય છે. શરીરનું વાણીનું મનનું ત્યાંથી માંડીને જેટલા કોઈ પરના કાર્ય છે એ મેં કર્યા એ વાત ચૂકી જાય છે. થવા કાળે જે થવાનું હતું તે થયું, મારા પરિણામને મેં કર્યા છે. આથી આ સિવાય મારું કાર્યક્ષેત્ર આથી બહાર નથી. મારા પરિણામ રૂપી કાર્યથી મારું ક્ષેત્ર, મારા દ્રવ્યને છોડીને મારી પર્યાયને છોડીને મારા ક્ષેત્રને છોડીને બહાર કાર્યક્ષેત્ર નથી અને કાર્ય કરવાનો કોઈ અધિકાર પણ નથી. માને તોય નથી, ન માને તોય નથી. વસ્તુ સ્થિતિ બદલાય એવું મહાસત્તાઓ કેમ લડતી નથી. હથિયાર તો એવા છે કે એની ઓફિસમાં બેઠા બેઠા ચાંપ દામને બીજા દેશના પાટનગરને ખલાસ કરે, અણુબોમ્બ એવા રોકેટ છોડે, મિસાઇલ છોડે. અહીંયા ત્યાં જવાની જરૂર, લડવા માટે ત્યાં કોઈને આંગણે જવાની જરૂર નહીં, પોતાના ઘરે બેઠા બેઠા લડે. શું કરવાને છોડતા ભયને લઈને ગુનો કરતા નથી. નહી તો એને ખબર છે કે આજે મેં બટન લાવ્યું તો કાલ બીજો કોક મારા માટે ભલે જેને આ લાગ્યું એ મરી ગયો પણ બીજા તો ઘણા જીવવાના છે. એ સમજી લેશે કે આજે આને માર્યો કાલ મારો વારો છે, એને પહેલા ખલાસ કરો. આ ભયથી અપરાધ નથી કરતા, સંસારી જીવ પોતે દુઃખી થવા ઈચ્છતો નથી. આ વાત નક્કી છે. સમજે કે વગર સમજે પોતે દુઃખી થવા ઈચ્છતો એને એમ કહે કે આ તારા દુઃખ ને રસ્તે નીકળવા જાય સંભવ છે કે અટકે તો બીજો વિચાર કરી શકે હવે સુખ નો રસ્તો છે. પણ ધસમસતો દુઃખ ને રસ્તે જતો હોય વેગમાં એ સુખ ના રસ્તાનો વિચાર પણ કેવી રીતે કરશે, બીજા બીજી સાઈડ નો વિચાર નહીં કરી શકે. એટલા માટે એક વાર એને ઉભો રાખવા માટે એમ કહેવું પડે છે એ પર્યાય આર્થિક ન્યાય છે. આમ માનતા પરના કર્તાપણાનું અભિમાન સહેજે ભળી જાય છે. આમ વસ્તુ વ્યવસ્થાને સ્વીકારતા પરનું કર્તાપણું એ રૂપ અભિમાન અને એ રૂપ જે મિથ્યાત્વ એ રૂપ જે અજ્ઞાન એ દર્શન જ્ઞાન ચારિત્રના ત્રણેય દોષ ટળે છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ ત્રણેય મોટા દોષ ટળે છે, સહેજે ટળે છે. તેથી અજ્ઞાન ભાવે જે અનંતું વીર્ય પરમાં રોકાતું હતું તે સમાવ્યું. અજ્ઞાન ભાવે જે પુરુષાર્થ પરના કાર્યો કરવામાં પોતે નહોતો કરી શકતો, છતાં મથી મથીને મથેને એ બાજુ જોર પોતાનું ઠાલવે એવો જે પોતાના પુરુષાર્થનો દુરુપયોગ અપવ્યય એનો બંધ થાય છે. એક વાર નુકસાનનો ધંધો બંધ કરે તો નફાનો સાઈડ શરૂ થાય, પણ નુકસાની જ બંધ ન થાય તો નફો શરૂ કેવી થાય? એટલે એને એમ કહે છે કે જેથી અજ્ઞાન ભાવે જે અનંત ઉગેરી અનંત કાળથી અનંત પુરુષાર્થ એને પરપદાર્થોના કાર્યો કરવામાં રોકાણો પરપદાર્થમાં કાર્ય એટલા માટે કરે છે, એમાં એને મારાપણું થયું છે, એમાં એને મમત્વ થયું છે. જીવને એક સવાલ પૂછવા જેવો છે કે તે અનંત પરમાણુઓ સાથે અનંત કાળથી અનંત મમત્વ કર્યું, કયો પરમાણુ તારો ભગવ થયો બતાવો. અરે કયો એક પરમાણુ તારું કીધું કરે છે, તારી ઈચ્છા પ્રમાણે ચાલે છે, એક પરમાણુ તો લાવ. અનંત કાળથી આ મહેનત કરે છે પણ તારી સર્યામ નિષ્ફળતા છે એ વિષયમાં. થોડીક તો સફળતા થઈ છે કે નહીં થઈ, આટલી આટલી મહેનત કરી સર્યામ નિષ્ફળતા છે, 100 એ 100% નિષ્ફળતા છે. છતાં તું બુદ્ધિમાન ને વિચારવાન તારી જાતને માનતો હોય તો કામ વિચાર કરવા ઉપર તો નથી કે હું પૂરેપૂરો નિષ્ફળ થયો તો કઈ કારણ આનું કોઈ સબળ છે કે જેમાં અનંત કાળના પુરુષાર્થને સફળતા થતી નથી, એક પરમાણુ પણ મારું થતું નથી, મારું થઈને રહેતું નથી, તો છે કોઈ વસ્તુ વ્યવસ્થા જ જુદી છે. અજ્ઞાન ભાવે જે અનંત વીરી પરમાં રોકાતું હતું તે સમાવ્યું અને જ્યાં સ્વત્ર ફર્યું તે જ એનો પુરુષાર્થ છે, એમાં અનંત પુરુષાર્થ સહિત એ પુરુષાર્થ ના અવિભાગ અનંત પ્રતિચ્છેદ છે. એટલે એને એમ કહે છે અનંત પુરુષાર્થ એક અંશથી માંડીને અનંત અંશ સુધીનો અનંત પુરુષાર્થ સમાવ્યો છે. ત્યારે એની પરની દિશા બંધ થાય છે અને સ્વની દિશા શરૂ થાય છે, ત્યારે એમાં અનંત પુરુષાર્થ છે એ ગુણ સવળું કામ કરવા લાગે છે, ત્યારે કોઈ ચમત્કારિક આનંદ ને ચમત્કારિક શાંતિ અંદર થી ઉભી થાય છે. નહીં ધારે દે જે આનંદ ને શાંતિ નો ક્યારે અનુભવ કર્યો નથી એવો જે અપૂર્વ આનંદ અને અપૂર્વ શાંતિ પુરુષાર્થ ના એક તબક્કે જયારે પ્રગટ થાય છે સન્મુખના પુરુષાર્થ, ત્યારે જીવને કલ્પના નથી એવો આનંદ અંદરથી આવે છે. કેમ કે અનંત કાળમાં તો એવો આનંદ એને સ્વાદ લીધો નથી, અપૂર્વ આનંદ છે એને કહે છે. એક નવો ચમત્કાર ઉભો થાય છે, પુરુષાર્થનું કારણ છે. તેમાં જ અનંતી શાંતિ છે, પુરુષાર્થ અંદરમાં વળ્યો એ તેમાં જ અનંતી શાંતિ છે. એ પુરુષાર્થ શાંતિને ઉભી કરશે, સુખને લાવશે. બાકી તો જગતમાં એ સિવાય એકાંતે દુઃખ દુઃખ ને દુઃખ જ છે, ક્યાંય શાંતિનો આરો વારો નથી. આરો એટલે કિનારો, કિનારે પહોંચાય એવો વારો નથી ક્યાંય. તેમાં જ અનંતી શાંતિ છે. આ દ્રષ્ટિ તે જ દ્રવ્ય દ્રષ્ટિ થઈ આવું દ્રવ્યનું સ્વરૂપ સ્વીકારવું અનંત સામર્થ્ય અનંત દ્રવ્ય છે. એ અનંત સામર્થ્યને કોઈની અપેક્ષાની જરૂર નથી એવી એવું અસ્તિત્વ સ્વીકારવું, એવા અસ્તિત્વનો અનુભવ કરવો તે દ્રવ્યદ્રષ્ટિ છે. તે દ્રવ્યદ્રષ્ટિથી તેને જ અહીંયા સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. આપણા સંગતના સ્વાધ્યાય મંદિરમાં એક એક દોઢના અક્ષરો છે સ્વાધ્યાય મંદિરના હોલમાં સિવાયની દ્રષ્ટિ એની એની પર્યાયની દૃષ્ટિ, તો કે પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. પ્રવચન સારમાં એ વાત પર્યાય આમ દૃઢ દ્રષ્ટિ કરાવવા માટે ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી જે પ્રવચનો કર્યા છે એમાંથી આ નમૂનો કાઢી મોટા ભાગના બોલ છે પૂરી બેન છે એ વખતમાં લખીને એ 5 ભાગ હંમેશા પ્રવચનોના પાર કર્યા છે એમાંથી શબ્દભાઈએ પસંદ કર્યા છે સિલેક્શન
આપણે પરમ પુરુષ સત્યદેવ શ્રી કાનજી સ્વામી ના દરબારમાં બેસતા વર્ષ